એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. હું છું આપનો ઉત્સાહી સાથી, જે જટિલ વિષયોને એમ કે સરળ બનાવવાનો પ્રયાસ કરું છું.
અને હું છું આપની વિશ્લેષણાત્મક સાથી, જે ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરીશ. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે ખરેખર વિચારવા મજબૂર કરે એવું છે. એલન બદ્યુ કૃત નૈતિકતા અનિષ્ટની સમજણ પર એક નિબંધ.
હા, અને આ પુસ્તક એટલા માટે મહત્વનું છે કારણ કે જુઓ ને, આજકાલ આપણે નૈતિકતા, માનવ અધિકાર, બીજા પ્રત્યે સહાનુભૂતિ આવી બધી વાતો સતત સાંભળીએ છીએ, બધે જ.
બરાબર, અને એ બધું આમ તો સારું લાગે સાંભળવામાં.
હા, પણ બધ્યું આના પર જ સવાલ ઉઠાવે છે, એમ કે શું આપણી આ સારી લાગતી નૈતિકતા ખરેખર એટલી મજબૂત છે જેટલી આપણે માનીએ છીએ, કે પછી એમાં કંઈક ખૂટે છે?
બરાબર, એ જ મુદ્દો છે. બધ્યું દલીલ કરે છે કે આ જે પ્રચલિત નૈતિકતા છે ને, એ વાસ્તવમાં એક પ્રકારની વિચારધારા છે જે આપણને નવા ક્રાંતિકારી વિચારોથી કદાચ દૂર રાખે છે અને યથાસ્થિતિ જાળવવામાં મદદ કરે છે.
ઓ, એટલે કે ઊંડો મુદ્દો છે.
હા, તેમનું પુસ્તક આજના નૈતિક વિચારોની જે કટોકટી છે તેને ઉજાગર કરે છે અને એક અલગ, શું કહેવાય, વધુ સકારાત્મક માર્ગ સૂચવે છે. તો ચાલો આ પડકારજનક સફરમાં જરા ઊંડા ઉતરીએ.
ચોક્કસ, પણ એ પહેલા આપણે લેખક વિશે થોડું જાણી લઈએ. એલન બદ્યુ કોણ છે? આ ફિલસૂફ જે આપણા નૈતિક પાયાને હચમચાવવાની કોશિશ કરી રહ્યા છે.
એલન બદ્યુ, જેમનો જન્મ 1937માં થયો, એ ફ્રાન્સના અત્યંત પ્રભાવશાળી અને હા, ઘણા માટે વિવાદાસ્પદ પણ ખરા એવા સમકાલીન ફિલસૂફ છે.
હા,
એમનું કામ ખૂબ જ અનોખું છે કારણ કે તે ફિલોસોફી, રાજકીય સક્રિયતા અને શુદ્ધ ગણિત આ ત્રણેયના સંગમ પર ઊભું છે.
ફિલોસોફી અને રાજકારણ તો સમજાય, પણ ગણિત એ કઈ રીતે જોડાયા બધા સાથે?
એની વિશિષ્ટતા છે. જુઓ, તેઓ લુઈ અલ્થુસર જેવા મોટા ફિલોસોફરના વિદ્યાર્થી રહ્યા અને 1968 પછી ફ્રાન્સના બૌદ્ધિક જગતમાં એક મુખ્ય વ્યક્તિ બન્યા.
હા, એ સમયગાળો તો બહુ ઉથલપાથલવાળો હતો.
બિલકુલ, અને યુવાનીમાં તેઓ માઓવાદ સહિત, શું કહેવાય, કટ્ટર દાબેરી રાજકારણમાં ખૂબ સક્રિય હતા અને આ અનુભવોએ જ પ્રતિબદ્ધતા અને ક્રાંતિ વિશેના તેમના વિચારો ઘડ્યા.
અચ્છા, અને પેલું ગણિતવાળું, એનો ઉપયોગ કેવી રીતે કરે છે?
બધ્યું છે ને, એ પરંપરાગત નૈતિક સ્ત્રોતો જેમ કે ધર્મ કે માનવતાવાદ એના પર આધાર નથી રાખતા. એના બદલે તેઓ પ્લેટોના વિચારો, શાશ્વત સત્યોમાં વિશ્વાસ અને ગણિતની એક ખાસ શાખા છે સેટ થિયરી, એમાંથી પ્રેરણા લઈને પોતાની આખી સિસ્ટમ બનાવે છે.
સેટ થિયરી? બાપરે.
હા, તેઓ ગણિતના ખ્યાલોનો ઉપયોગ કરે છે. શેના માટે? તો કે વાસ્તવિકતાની જે સામાન્ય સ્થિતિ છે, જેને એ સ્થિતિ સિચ્યુએશન કહે છે, એ સમજાવવા. પછી એમાં જે અણધાર્યા ભંગાણ આવે, જેને એ ઘટના કહે છે, એ સમજાવવા. અને આ ઘટના પછી સત્ય કેવી રીતે રચાય છે એ આખી પ્રક્રિયા વર્ણવવા માટે.
એટલે કે વાસ્તવિકતાને સમજવા માટે એમની પોતાની એક અલગ જ ભાષા, એક અલગ જ માળખું છે.
બરાબર,
અને આ કારણે જ એમના જે મુખ્ય પુસ્તકો છે, જેમ કે બીઈંગ એન ઇવેન્ટ, એ ખૂબ જટિલ છે, વાંચવા સહેલા નથી. પણ આ પુસ્તક નૈતિકતા એ એમના વિચારોમાં પ્રવેશવા માટે પ્રમાણમાં વધુ સુલભ છે, એમ કહી શકાય કે સારો એન્ટ્રી પોઈન્ટ છે.
અને એમની ઓળખ શેનાથી છે? મતલબ એમની સત્તા શું છે?
જુઓ, એમની સત્તા કોઈ પદવી કે પરંપરાગત માન્યતાથી નથી આવતી, પણ આજના જમાનામાં જ્યાં બધું સાપેક્ષ મનાય છે, ત્યાં સત્ય, વ્યક્તિની ભૂમિકા, સબ્જેક્ટ અને પરિવર્તનકારી ઘટના, ઇવેન્ટ જેવા મૂળભૂત પ્રશ્નો પર એકદમ નવી, વૈકલ્પિક દ્રષ્ટિ રજૂ કરવાની એમની હિંમતથી આવે છે.
બહુ રસપ્રદ પરિચય.
ચાલો ત્યારે હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. આ પુસ્તકનું મુખ્ય સૂર શું છે? શું કહેવા માગે છે આપણને?
પુસ્તકનો મુખ્ય વિચાર, જેમ મેં કહ્યું, ખૂબ જ ક્રાંતિકારી છે. તે પશ્ચિમની જે પ્રચલિત નૈતિકતા છે, જે માનવ અધિકારો, બીજા માટે આદર અને દુઃખ ઓછું કરવા પર બહુ ભાર મૂકે છે, તેને મૂળભૂત રીતે નકારી કાઢે છે.
નકારી કાઢે છે સીધી રીતે.
હા,
બદ્યું કહે છે કે આ નૈતિકતા દેખાવમાં ભલે સારી લાગે પણ વાસ્તવમાં તે નબળી છે અને રૂઢિચુસ્ત છે. એક એવી વિચારધારા છે જે શૂન્યવાદ, નિહિલિઝમ અને નિષ્ક્રિયતાને પ્રોત્સાહન આપે છે.
એક મિનિટ, આ થોડું આઘાતજનક નથી? માનવ અધિકાર અને બીજાનું દુઃખ ઓછું કરવું એ શૂન્યવાદ અને નિષ્ક્રિયતા કઈ રીતે હોઈ શકે? આ તો આપણે સારી બાબતો ગણીએ છીએ.
બરાબર, આપણને એમ જ લાગે, પણ બધ્યુંની દલીલ સમજવા જેવી છે. તેઓ કહે છે કે જ્યારે આપણે નૈતિકતાને ફક્ત દુઃખ ટાળવા કે અધિકારોનું રક્ષણ કરવા પૂરતી સીમિત કરી દઈએ છીએ, ત્યારે આપણે અજાણતા જ માની લઈએ છીએ કે માણસ મૂળભૂત રીતે એક પીડિત વિક્ટિમ છે.
પીડિત?
હા, એક નબળું પ્રાણી જેનું મુખ્ય કામ ફક્ત ટકી રહેવાનું છે. અને આ વિચાર બધ્યુંના મતે શક્તિશાળી લોકોના હિતમાં જાય છે, કારણ કે પછી લોકો મોટા પરિવર્તન લાવવાને બદલે ફક્ત પોતાના અસ્તિત્વની ચિંતામાં જ રહે છે. ઓકે, એટલે એ કહે છે કે આ આપણને નિષ્ક્રિય બનાવે છે. તો પછી જો આ પ્રચલિત નૈતિકતા નબળી છે તો બધ્યુંનો વિકલ્પ શું છે? કેવી હોવી જોઈએ સાચી નૈતિકતા એમના મતે?
બધ્યું સત્યોની નૈતિકતા, એથિક ઓફ ટ્રુથ્સ રજૂ કરે છે. એમના મતે સાચી નૈતિકતા કોઈ તૈયાર નિયમોની યાદી નથી કે જે બધાએ પાળવાની હોય.
તો પછી?
તે ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે કોઈ મોટી, અણધારી, દુનિયા બદલી નાખતી ઘટના, ઇવેન્ટ બને. સામાન્ય જીવનમાં એકાએક આવતું પરિવર્તન. અને નૈતિકતા એટલે શું? તો કે આવી ઘટના દ્વારા જે નવું સાર્વત્રિક સત્ય પ્રગટ થાય તેના પ્રત્યે વફાદાર રહેવું અને તે મુજબ જીવવું, એ છે નૈતિકતા.
એટલે નૈતિકતા નિયમો પાળવામાં નથી, પણ કોઈ મોટા સત્ય કે વિચાર પ્રત્યે પ્રતિબદ્ધ રહેવામાં છે. દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિક પોતાની નવી શોધ માટે બધું દાવ પર લગાવી દે, કે કોઈ કલાકાર પોતાની કળા માટે સમાજ સામે લડે, એવું કંઈક.
બરાબર, એ જ. બરાબર, પુસ્તક આ મૂળભૂત પ્રશ્ન પૂછે છે. જો ઈશ્વર કે માનવ સ્વભાવ જેવી કોઈ નિશ્ચિત ગેરંટી ન હોય તો સાચી, અર્થપૂર્ણ નૈતિકતા ક્યાંથી આવે?
હા, ક્યાંથી આવે?
બધ્યુંનો જવાબ છે, તે સત્યની પ્રક્રિયાઓમાંથી આવે છે, જે રાજકારણમાં જોવા મળે, વિજ્ઞાનમાં, કળામાં અથવા પ્રેમમાં. આપણે આવી પ્રક્રિયાઓને ઓળખવી પડે, તેના પ્રત્યે પ્રતિબદ્ધ થવું પડે અને હિંમતથી ટકી રહેવું પડે.
તો પછી અનિષ્ટ એનું શું? જો નૈતિકતા સત્ય પ્રત્યે વફાદાર રહેવામાં છે તો ખરાબ ક્યાંથી આવે છે? એનું સ્થાન ક્યાં?
બધ્યું માટે અનિષ્ટ કોઈ અલગ સ્વતંત્ર શક્તિ નથી, જેમ કે કોઈ શૈતાન હોય, એવું નથી. તે હંમેશા ભલું, એટલે કે સત્ય પ્રત્યેની વફાદારીની આડ પેદાશ છે. અનિષ્ટ ત્યારે થાય છે જ્યારે કાં તો સત્ય સાથે વિશ્વાસઘાત થાય, અથવા કોઈ ખોટા દેખાડાનું સત્ય ઊભું કરાય, અથવા સાચા સત્યને જબરજસ્તી બધે લાગુ કરવાનો પ્રયાસ થાય. આના પર આપણે આગળ વધુ વિગતે વાત કરીશું.
સમજાયું. ટૂંકમાં પુસ્તકનો હેતુ પ્રચલિત, પીડિત પર આધારિત નૈતિકતાની આકરી ટીકા કરી એક નવી, સક્રિય અને સત્ય પર આધારિત નૈતિકતાનો માર્ગ ચિંતવાનો છે. બરાબર ને?
હા, બિલકુલ.
ચાલો ત્યારે આ પુસ્તકના મુખ્ય વિચારોમાં વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય છે પુસ્તકમાં?
શરૂઆત થાય છે સમકાલીન નૈતિકતાની આકરી ટીકાથી. બડ્યું નોંધ કરે છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં નૈતિકતા શબ્દનો જાણે પુનર્જન્મ થયો છે, બધે એની ચર્ચા થાય છે.
હા, એ તો છે, ટીવી પર, અખબારોમાં, સોશિયલ મીડિયામાં,
બધે જ. પણ તેઓ કહે છે કે આ કોઈ સાચી ફિલોસોફિકલ જાગૃતિ નથી, પણ એક વિચારધારાનું લક્ષણ છે. આ નૈતિકતાનો દેખાવ, એમ કહીએ તો, સમાજને શાંત પાડવાનું અને રાજકીય મુદ્દાઓથી ધ્યાન હટાવવાનું કામ કરે છે.
એટલે જે માનવ અધિકાર અને બીજાનો આદર ની સતત વાતો થાય છે, એ ખરેખર મોટા સામાજિક રાજકીય પરિવર્તનોને રોકવાનું એક સાધન છે. આ તો બહુ મોટો આરોપ કહેવાય.
હા, બડ્યુંનો દ્રષ્ટિકોણ ખૂબ જ રેડિકલ છે.
ચોક્કસ.
તેઓ માને છે કે આ ભાષા ઘણીવાર યથાસ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે. આ પછી તેઓ લેવિનાઝ જેવા ફિલસૂફના અન્ય, અધર, ના વિચાર પર આવે છે.
હા, લેવિનાઝ જે કહે છે કે નૈતિકતા બીજા વ્યક્તિની જરૂરિયાત, એની ભિન્નતામાંથી જન્મે છે.
બરાબર. પણ બડ્યું આ અન્યના વિચાર સાથે સહમત નથી.
નથી? કેમ?
વાસ્તવિક જીવનમાં આપણે ક્યારે કોઈ અજાણ્યા, અમૂર્ત અન્યને નથી મળતા, ખરું ને?
હા, સાચી વાત. આપણે તો કોઈ ચોક્કસ વ્યક્તિને મળીએ છીએ.
બરાબર, જેમાં આપણી સાથે કંઈક સમાન પણ હોય છે અને કંઈક અલગ પણ. બધ્યું માને છે કે સાચી નૈતિક મુલાકાતો બીજાના તફાવત પર નહીં, પણ કોઈક સમાન વસ્તુ જેમ કે કોઈ સહિયારો વિચાર, કોઈ પ્રોજેક્ટ કે પ્રેમ એના પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધાર રાખે છે.
જેમ કે બે મિત્રો કોઈ એક ધ્યેય માટે સાથે કામ કરતા હોય ત્યારે એમની મિત્રતા એમના તફાવતો કરતાં એ સહિયારા ધ્યેય પર વધુ ટકેલી હોય છે, એવું?
હા, બરાબર એ જ રીતે. એટલે જ તેઓ બહુ સાંસ્કૃતિક વાત, મલ્ટીકલ્ચરલિઝમ અને તફાવતની નૈતિકતાની પણ ટીકા કરે છે. એ કહે છે કે આ બધું આખરે માણસને એની સાંસ્કૃતિક ઓળખ સુધી સીમિત કરી દે છે અને એની અંદર જે સાર્વત્રિક સત્યને પામવાની શક્તા છે એને ઓછી આંકે છે. જેમ તેઓ કહે છે, તફાવતો તો હોય છે પણ સત્યોનું નિર્માણ કરવું પડે છે.
આ પછીનો મુદ્દો તો વધુ ચોંકાવનારો લાગે છે, શૂન્યવાદ તરીકે નૈતિકતા. નૈતિકતા અને શૂન્યવાદ, આ બે તો સાવ વિરોધી વસ્તુઓ લાગે. એ એક કઈ રીતે હોઈ શકે?
બદીઓનો તર્ક સમજવા જેવો છે. એમનો તર્ક એ છે કે આપણી પ્રચલિત નૈતિકતાનો મુખ્ય ભાર શેના પર છે? અનિષ્ટ ટાળવા પર.
હા, જેમ કે યુદ્ધ ન થાય, હિંસા ન થાય, કોઈનું અપમાન ન થાય.
બરાબર. આનો અર્થ એ થયો કે આપણે ભલું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ખરાબ શું છે તેના પર વધુ ધ્યાન આપીએ છીએ અને આપણે અજાણતા માની લઈએ છીએ કે ભલું એટલે બીજું કંઈ નહીં પણ ફક્ત ખરાબની ગેરહાજરી.
એટલે કે નકારાત્મક અભિગમ.
હા, આ એક નકારાત્મક નેગેટિવ અભિગમ છે.
પણ એનાથી શું ફરક પડે છે? નકારાત્મક હોય તો શું
ફરક એ પડે છે? બદિયુના મતે કે આ નકારાત્મક નૈતિકતા માણસને ફક્ત એક સંભવિત પીડિત તરીકે જુએ છે. માનવ અધિકારનો જે માણસ છે એ બદિયુના મતે એક દુઃખી નબળો જીવ છે જેને ફક્ત રક્ષણની જરૂર છે.
ઓ,
અને અવગણાઈ જાય છે. આ નૈતિકતા આપણને ફક્ત ટકી રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, કંઈક નવું નિર્માણ કરવા માટે નહીં.
બરાબર સમજાયું. પ્રચલિત નૈતિકતાની આટલી આકરી ટીકા પછી હવે બદ્યુનો પોતાનો સકારાત્મક વિકલ્પ આવે છે, સત્યોની નૈતિકતા. આના મુખ્ય વિચારો કયા છે, જરા વિસ્તારથી સમજાવો ને.
ચોક્કસ. અહીં બદ્યુ પોતાના મુખ્ય ખ્યાલો રજૂ કરે છે જે એમની ફિલોસોફીનો પાયો છે, ધ્યાનથી સમજવા જેવા છે. પહેલો ખ્યાલ છે સ્થિતિ,
સિચ્યુએશન,
એટલે આપણી આસપાસની સામાન્ય નિયમોથી ચાલતી દુનિયા, આપણું રોજિંદુ જીવન, સમાજના ધારાધોરણ, પ્રચલિત જ્ઞાન, આ બધું સ્થિતિ છે, રોજબરોજની વાસ્તવિકતા.
ઓકે, આ તો સરળ છે. સ્થિતિ એટલે સામાન્ય પરિસ્થિતિ. પછી
આવે છે ઘટના, ઇવેન્ટ. આ કંઈક અણધાર્યું બને છે જે સ્થિતિના નિયમોમાં બંધ બેસતું નથી, સમજાવી શકાતું નથી. એક એવો આકસ્મિક ભંગાણ જે નવી શક્યતાઓ ખોલે છે.
દાખલા તરીકે,
જેમ કે કોઈ મોટી વૈજ્ઞાનિક શોધ, દાખલા તરીકે આઈન્સ્ટાઈનની સાપેક્ષતા, અથવા કોઈ સામાજિક ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, કે પછી બે વ્યક્તિ વચ્ચે અચાનક પ્રેમ થઈ જવો. આ બધી ઘટનાઓ છે જે સ્થિતિને હચમચાવી નાખે છે.
અને આ ઘટનાનો પ્રતિભાવ કોણ આપે છે? ઘટના તો બની ગઈ, પછી?
તે છે વિષય, સબ્જેક્ટ. અહીં બડ્યું બહુ મહત્વની વાત કરે છે. એ કહે છે કે આપણે જન્મથી વિષય નથી હોતા.
નથી હોતા ના.
ના, જ્યારે કોઈ વ્યક્તિ આ ઘટનાને ઓળખે છે, એના દ્વારા જે સત્ય પ્રગટ થયું હોય એના પ્રત્યે વફાદારી જાહેર કરે છે અને તે સત્યને સાકાર કરવા માટે સક્રિય બને છે, ત્યારે તે વ્યક્તિ વિષય બને છે. એટલે વિષય બનવું એક પ્રક્રિયા છે, એક પસંદગી છે, એક પ્રતિબદ્ધતા છે. એ નિષ્ક્રિય નથી.
બિલકુલ.
વિષય એ નિષ્ક્રિય પીડિત નથી, પણ સત્યનો સક્રિય વાહક છે, એક એક્ટિવ એજન્ટ.
બરાબર.
અને આ પ્રતિબદ્ધતા દ્વારા શું નિર્માણ પામે છે? એ છે સત્ય, ટ્રુથ. બદિયો માટે સત્ય કોઈ પહેલેથી હાજર વસ્તુ નથી જેને આપણે બસ શોધી કાઢીએ છીએ. સત્ય તો ઘટના પછી તેના પ્રત્યે વફાદાર રહીને સામૂહિક રીતે રચવામાં આવે છે. એ નિર્માણ પામે છે.
રચવામાં આવે છે.
હા, તે કોઈ ચોક્કસ ઘટનાથી શરૂ થાય છે, એટલે એક વચન સિંગ્યુલર છે, પણ તે દરેકને લાગુ પડે છે, દરેકને સંબોધે છે, એટલે સાર્વત્રિક, યુનિવર્સલ છે. બદિયું માને છે કે આવા સત્યો મુખ્યત્વે ચાર ક્ષેત્રોમાં રચાય છે, રાજકારણ, કળા, વિજ્ઞાન અને પ્રેમ.
અને આ બધાને ટકાવી રાખનાર બળ કયું છે જે આખી પ્રક્રિયાને ચાલુ રાખે?
તે છે વફાદારી, ફિડેલિટી. આ બદિયોની નૈતિકતાનું હૃદય છે. કેન્દ્રબિંદુ. વફાદારી એટલે શું? તો કે ઘટનાએ ચિંધેલા માર્ગ પર સતત મુશ્કેલીઓ આવે તો પણ ચાલતા રહેવું, પોતાના વિચાર અને કાર્યમાં સુસંગતતા જાળવવી.
એટલે જ એમનો મુખ્ય નૈતિક આદેશ પેલો છે.
હા, એટલે જ બદિયુનો મુખ્ય નૈતિક આદેશ નુકસાન ન કરો એવો નકારાત્મક નથી, પણ સકારાત્મક છે. આગળ વધતા રહો, કીપ ગોઈંગ. જે સત્યને તમે વર્યા છો તેને વળગી રહો, હિંમત ન હારો.
વાહ, આ ખરેખર એક અલગ જ દૃષ્ટિકોણ છે. નૈતિકતા એટલે નિયમોનું પાલન નહીં, પણ સત્ય પ્રત્યેની અડગ વફાદારી અને સહનશક્તિ. પણ પેલો અનિષ્ટનો પ્રશ્ન હજુ મનમાં છે. જો ભલું આ વફાદારીમાં છે તો અનિષ્ટ ક્યાંથી આવે છે? પહેલાં તમે કહેલું કે અનિષ્ટ ભલુંની આડ પેદાશ છે, એ કઈ રીતે?
હા, બધ્યું અનિષ્ટના ત્રણ મુખ્ય સ્વરૂપો ઓળખાવે છે, અને આ ત્રણેવ હંમેશા સત્ય પ્રક્રિયા સાથે જ જોડાયેલા હોય છે. એના વિના અનિષ્ટ શક્ય નથી.
કયા ત્રણ સ્વરૂપો?
પહેલું છે દેખાવ આભાસ, સિમિલેક્રમ, અથવા આતંક, ટેરર. આ ત્યારે થાય છે જ્યારે કોઈ વિચાર કે ચળવળ સાચા સત્ય અને ઘટનાનો દેખાવ ઊભો કરે, પણ તે વાસ્તવમાં કોઈ ખોટા બંધિયાર વિચાર પર આધારિત હોય.
દાખલા તરીકે
બધ્યું નાઝીવાદનું ઉદાહરણ આપે છે. તેમાં ક્રાંતિ જેવો દેખાવ હતો, ધ્યેય હતા, પ્રતિબદ્ધતા હતી, પણ તેનો જે આધાર હતો, આર્યન જાતિની શ્રેષ્ઠતા, એ કોઈ સાર્વત્રિક સત્ય નહોતું, પણ એક કાલ્પનિક, ભેદભાવપૂર્ણ બંધિયાર વિચાર હતો. આવા ખોટા સત્યને, આભાસને જબરજસ્તી વાસ્તવિકતા પર લાદવાનો પ્રયાસ આતંક સર્જે છે.
એટલે કે સત્યનો ડોળ કરવું, સત્યનો દેખાવ ઊનો કરવો,
હા,
એ પહેલું અનિષ્ટ. બીજું કયું?
બીજું છે વિશ્વાસઘાત, બિટ્રેયલ.
હા,
બધું કહે છે સૌથી સામાન્ય અનિષ્ટ છે જ્યારે કોઈ વિષય જેણે પહેલા ઘટનાને ઓળખી સત્ય પ્રત્યે વફાદારી બતાવી હતી તે પોતાના અંગત સ્વાર્થ, ડર કે આરામ માટે એ માર્ગ છોડી દે છે.
પીછે અટકરી લે.
હા, સત્યની મુશ્કેલ માંગણીઓ સામે તે હાર માની લે છે અને પાછો પેલી જૂની સ્થિતિના સુરક્ષિત જાણીતા નિયમોમાં ભળી જાય છે, પોતાની પ્રતિબદ્ધતાનો ત્યાગ કરે છે.
અને ત્રીજું સ્વરૂપ જે તમે કહેલું કે સૌથી જટિલ છે?
હા, ત્રીજું છે આપત્તિ, ડિઝાસ્ટર, અથવા સત્યનું દબાણ, ફોર્સિંગ. આ થોડું સૂક્ષ્મ છે સમજવામાં. આ ત્યારે થાય છે જ્યારે કોઈ સાચા સત્યના સમર્થકો એટલા ઉત્સાહી, એટલા કટ્ટર બની જાય કે તેઓ એ સત્યને જીવનના દરેક ક્ષેત્ર પર, દરેક પરિસ્થિતિ પર લાગુ કરવાનો પ્રયાસ કરે.
જાણે એમનું સત્ય જ એકમાત્ર અને સંપૂર્ણ સત્ય હોય.
બરાબર, તેઓ માની લે છે કે તેમનું સત્ય સંપૂર્ણ છે અને બધું જ સમજાવી શકે છે, બધું જ નિયંત્રિત કરી શકે છે, પણ બધું જ ચેતવે છે કે સત્ય હંમેશા આંશિક હોય છે, અધૂરું હોય છે. જ્યારે કોઈ એક ક્ષેત્રના સત્યને, દાખલા તરીકે રાજકીય સત્યને, બીજા ક્ષેત્રો, કળા, વિજ્ઞાન, અંગત સંબંધો પર પણ જબરદસ્તી થોપવામાં આવે, ત્યારે તે સર્વાધિકારવાદ અને આપત્તિ નોતરે છે.
જેમ કે ક્રાંતિ પછી બધું જ શૂન્યમાંથી નવેસરથી શરૂ કરવાના અત્યંતિક પ્રયાસો જે ઇતિહાસમાં જોવા મળ્યા છે.
હા, બરાબર. જેમ કે ખમેર રૂજનો શૂન્ય વર્ષથી સંપૂર્ણ સમાજ બનાવવાનો પ્રયાસ, એ આપત્તિ હતી, કારણ કે તેમણે એક રાજકીય સત્યને જીવનના દરેક પાસા પર લાદી દીધું.
ખૂબ જ ઊંડા અને ગંભીર વિચારો છે આ તો. પુસ્તકના નિષ્કર્ષમાં બધ્યું કઈ વાત પર ખાસ ભાર મૂકે છે?
નિષ્કર્ષમાં તેઓ ફરીથી પેલી આપત્તિની વાત પર ભાર મૂકે છે કે સંપૂર્ણ ભલું હાંસલ કરવાની લાલચ, સત્યને બધે જ લાગુ પાડવાની ઈચ્છા એ કોઈપણ સત્ય પ્રક્રિયા માટે સૌથી ખતરનાક લાલચ છે. અને નૈતિકતાનો સાચો માર્ગ કયો? તો કે સત્ય પ્રત્યેની વફાદારી અને સહનશક્તિ. પેલો એમનો મંત્ર, આગળ વધતા રહો. આપણે ફક્ત મર્યાદિત નશ્વર જીવો નથી, આપણામાં અમર સત્યોના વાહક બનવાની ક્ષમતા છે, આપણી મહાનતા એમાં છે.
ચાલો હવે આખા પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, જે મુખ્ય થીમ્સ છે, એને ફરી એકવાર સ્પષ્ટ રીતે યાદ કરી લઈએ. કયા મુખ્ય પાઠ આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાંથી શીખી શકીએ?
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી વધુ પડકારજનક પાઠ તો એ છે કે પીડિતતા પર આધારિત નૈતિકતાની ટીકા બધું આપણને ચેતવે છે કે જ્યારે આપણે ફક્ત દુઃખ, નબળાઈ અને અધિકારોના રક્ષણ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણે માણસની સકારાત્મક શક્તિ, સત્યને રચવાની અને તેના માટે જીવવાની શક્તિને ઓછી આંકીએ છીએ. અને આ વિચાર રાજકીય રીતે રૂઢિચુસ્ત છે, કારણ કે તે મોટા પરિવર્તનોને રોકે છે.
એટલે કે આપણે આપણી જાતને ફક્ત ભોગ બનેલા લાચાર તરીકે જોવાનું બંધ કરવું જોઈએ. આ પહેલો મુદ્દો. બીજો,
ઘટના ઇવેન્ટ એ શક્તિનો સ્રોત છે. નવું, મૂલ્યવાન અને સાચું હંમેશા યથાસ્થિતિમાં આવતા અણધાર્યા ભંગાણમાંથી જન્મે છે. આનો અર્થ એ કે નૈતિકતા કોઈ સ્થિર નિયમાવલી નથી, પણ પરિસ્થિતિ મુજબ આકાર લે છે. તે સત્ય પ્રત્યેની આપણી વફાદારીમાંથી ઘડાય છે, એક સર્જનાત્મક પ્રક્રિયા છે.
ત્રીજું, વિષય બનવું એ એક સિદ્ધિ છે. આ બહુ ગમું મને. આપણે જન્મથી જ સારા કે નૈતિક નથી હોતા. જ્યારે આપણે કોઈ ઘટનાને ઓળખીને કોઈ સત્ય પ્રત્યે સક્રિય રીતે પ્રતિબદ્ધ થઈએ છીએ, ત્યારે જ આપણે સાચા અર્થમાં વિષય બનીએ છીએ. નૈતિકતા કમાવી પડે છે, તે મફતમાં નથી મળતી.
બરાબર. ચોથો મુદ્દો છે વફાદારી. ફિડેલિટી એ મુખ્ય નૈતિક આદેશ છે, નૈતિકતાનું કેન્દ્રબિંદુ. સાચું નૈતિક કાર્ય એ છે કે આપણે જે સત્યને વર્યા છીએ તેના પરિણામો સાથે સુસંગત રહીએ, ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય. સૂત્ર યાદ છે ને?
હા, આગળ વધતા રહો.
અને પાંચમો, અનિષ્ટ, ઇવિલ એ ભલુની છાયા છે. અનિષ્ટ કોઈ સ્વતંત્ર મૂળભૂત શક્તિ નથી, પણ તે હંમેશા ભલું એટલે કે સત્ય પ્રક્રિયાનું વ્યુત્પન્ન છે. તે સત્ય પ્રક્રિયામાં ભંગાણ પડવાથી જ જન્મે છે. ખોટો દેખાવ ઊભો કરવાથી, આભાસ, સત્ય છોડી દેવાથી વિશ્વાસઘાત, અથવા સત્યને હદ બહાર ખેંચવાથી આપત્તિ.
આ મુખ્ય વિચારો ખરેખર આપણી રોજિંદી જે સમજ છે તેને પડકારે છે, એને ઊંધી વાળી દે છે અમુક અંશે.
હા, ચોક્કસ.
અને પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે મનમાં સીધા ઉતરી જાય, યાદ રહી જાય. ચલો એવા કેટલાક વિચારો કે જેને આપણે અવતરણો કહી શકીએ તેના પર નજર કરીએ, જે બધ્યુંની ફિલોસોફીનો સાર આપે છે.
હા, એ જરૂરી છે. એક મુખ્ય વિચાર આ રીતે રજૂ કરી શકાય જે આપણે પહેલા ચર્ચા કરી. આજની પ્રચલિત નૈતિકતા માણસને ફક્ત એક નશ્વર, નાજુક જીવ તરીકે જુએ છે જેનું રક્ષણ થવું જોઈએ. માનવ અધિકારનો માણસ પીડાથી વ્યાખ્યાયિત થાય છે. પણ આપણામાં જે અમર છે, જે ખરેખર મહત્વનું છે, તે સત્યના વિષય બનવાની આપણી ક્ષમતા છે.
વાહ, બહુ શક્તિશાળી વાત છે. એટલે આપણી ખરી ઓળખ આપણી નબળાઈ નથી, પણ સત્ય માટે ઊભા રહેવાની આપણી ક્ષમતા છે. બીજો કોઈ યાદગાર વિચાર?
પેલો આદેશ જે આપણે વારંવાર યાદ કર્યો, આગળ વધતા રહો, કીપ ગોઈંગ, એ જ સત્યોની નૈતિકતાનું એકમાત્ર સૂત્ર છે. જેણે તમને પકડ્યા છે અને વિષય બનાવ્યા છે તેના પ્રત્યે બેવફા ન બનો. આ વફાદારી અને દૃઢતાનો સીધો સ્પષ્ટ સંદેશ છે.
અને અનિષ્ટ વિષય, ખાસ કરીને વિશ્વાસઘાત વિશેનો પેલો વિચાર પણ બહુ મહત્વનો છે. ખાનગી હિતોના દબાણને કારણે સત્યનો માર્ગ છોડી દેવો એ જ અનિષ્ટ છે. આ બતાવે છે કે કેવી રીતે આપણો અંગત સ્વાર્થ, આપણો ડર આપણને આપણા ઉચ્ચ આદર્શોથી દૂર લઈ જઈ શકે છે.
અને એ પણ યાદ રાખવા જેવું છે કે કોઈ એક સાર્વત્રિક સામાન્ય નૈતિકતા જેવું કંઈ નથી. નૈતિકતા હંમેશા કશાકની હોય છે. રાજકારણની નૈતિકતા, પ્રેમની નૈતિકતા, વિજ્ઞાનની નૈતિકતા, કળાની નૈતિકતા. નૈતિકતા હંમેશા કોઈ ચોક્કસ સત્ય પ્રક્રિયા સાથે જોડાયેલી હોય છે, અમૂર્ત નથી હોતી.
અને પેલું સૌથી વધુ પડકારજનક વાક્ય, જે કદાચ ગેરસમજ પણ ઊભી કરી શકે, માણસ અસ્તિત્વમાં નથી, આનો અર્થ શું સમજવો?
હા, એ સમજવું જરૂરી છે. આનો અર્થ એ નથી કે મનુષ્યો નથી, પણ એ કે કોઈ એક નિશ્ચિત માનવ સ્વભાવ કે માનવતા જેવી વસ્તુ નથી જેના આધારે નૈતિકતા બનાવી શકાય. વ્યક્તિઓ ફક્ત કોઈ ચોક્કસ સત્ય પ્રત્યેની તેમની વફાદારી દ્વારા જ વિષય બને છે, અને એ રીતે માનવતાનો અર્થ રચાય છે.
ઓકે, આ વિચારો પચાવવા સહેલા નથી, માથું ખંજવાળવું પડે એવા છે, પણ તે આપણને ઊંડાણપૂર્વક વિચારવા ચોક્કસ પ્રેરે છે.
બિલકુલ.
પણ હવે મોટો પ્રશ્ન, શું આ બધા ભારેખમ ફિલોસોફિકલ વિચારોનો આપણા રોજિંદા જીવનમાં કોઈ અર્થ છે? આપણે તેને કઈ રીતે વાપરી શકીએ? શું આ ફક્ત બૌદ્ધિક કસરત છે?
ના ના, બિલકુલ નહીં. બધ્યુંના વિચારોના ચોક્કસપણે વાસ્તવિક ઉપયોગો છે. દાખલા તરીકે પ્રેમ સંબંધોમાં જ લઈએ.
પ્રેમ સંબંધોમાં કઈ રીતે?
બધ્યું આપણને પ્રેમને ફક્ત એક ક્ષણિક લાગણી કે પરસ્પર લાભના સોદા તરીકે જોવાને બદલે તેને એક સત્ય તરીકે જોવાનું કહે છે. એક એવું સત્ય જે બે વ્યક્તિઓ સાથે મળીને સક્રિય રીતે રચે છે. આપણને સાથે લાવ્યા અને આપણે જે સહિયારી દુનિયા બનાવવાનું નક્કી કર્યું હતું તેના પ્રત્યે વફાદાર છો?
એટલે કે સંબંધોને ગ્રાહકવાદી દ્રષ્ટિથી જોવાને બદલે પ્રતિબદ્ધતા અને સહનશક્તિથી જોવાની વાત છે.
બરાબર. આ સંબંધોમાં ટકી રહેવા પ્રતિબદ્ધતા અને સર્જનાત્મકતા પર ભાર મૂકે છે.
અને કામકાજ કે સર્જનાત્મક ક્ષેત્રે, ધારો કે કોઈ કલાકાર છે કે વૈજ્ઞાનિક,
એમના માટે પણ આ બહુ લાગુ પડે. કોઈ કલાકાર, વૈજ્ઞાનિક કે કોઈ પણ ક્ષેત્રના સંશોધક માટે ઘટના કોઈ નવો સફળ વિચાર હોઈ શકે, કોઈ નવી શોધ હોઈ શકે જે એમના ક્ષેત્રના પ્રચલિત નિયમોને પડકારે છે. ત્યારે બધ્યુંનું નૈતિક આદેશ શું છે? આગળ વધતા રહો, એ સત્યને વફાદારી સાથે અનુસરો, ભલે સ્થાપિત લોકો વિરોધ કરે, ભંડોળ ન મળે કે પોતાની જાત પર શંકા થાય, હાર ન માનો.
સામાજિક અને રાજકીય રીતે પણ આ ઉપયોગી થઈ શકે ને, કોઈ ચળવળ કે નેતાને સમજવા માટે.
હા, બહુ જ. કોઈ પણ રાજકીય ચળવળ કે વિચારધારાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવા માટે બડ્યું એક સાધન પૂરું પાડે છે. આપણે પૂછી શકીએ, શું આ ચળવળ કોઈ સાર્વત્રિક સત્ય પર આધારિત છે જે દરેકને સંબોધે છે, બધાને સાથે લેવાની વાત કરે છે, કે પછી તે કોઈ બંધ સંકુચિત ઓળખ જેમ કે માત્ર રાષ્ટ્ર, ધર્મ કે જાતિ પર આધારિત આભાસ છે?
સિમલાક્રમ.
હા, અને એ પણ પૂછી શકીએ કે શું તે લોકોને સક્રિય વિષય બનવાનું આહ્વાન કરે છે નવી દુનિયા બનાવવા માટે, કે પછી તે ફક્ત લોકોને નિષ્ક્રિય પીડિત તરીકે સ્થાન આપે છે જેમને ફક્ત રક્ષણની જરૂર છે?
બરાબર. આ આપણને ફરિયાદ અને ઓળખની રાજનીતિથી ઉપર ઉઠીને સમર્થન અને સાર્વત્રિક સિદ્ધાંતોની રાજનીતિ તરફ જવા માટે પ્રોત્સાહિત કરે છે.
અનિષ્ટને સમજવાની રીત પણ બદલાય છે આનાથી.
ચોક્કસ. અનિષ્ટને ભલુના પરિણામ વિશ્વાસઘાત, આભાસ કે આપત્તિ તરીકે સમજવાથી આપણને ઐતિહાસિક અને આજના અત્યાચારોનું વધુ સૂક્ષ્મ રીતે વિશ્લેષણ કરવામાં મદદ મળે છે. કારણ કે ઘણા અત્યાચારો કરનારાઓ પોતાને ખરાબ નહોતા માનતા.
હા, ઘણા મહાન અનિષ્ટો એવા લોકો દ્વારા કરવામાં આવ્યા જેઓ માનતા હતા કે તેઓ નિરપેક્ષ ભલુને અનુસરી રહ્યા છે, પણ કાં તો તેઓ ખોટા આભાસ પાછળ દોડ્યા અથવા પોતાના સાચા પણ આંશિક સત્યને આપત્તિની હદ સુધી લઈ ગયા.
છેલ્લે મને લાગે છે કે આ વિચારો આપણને પોતાના નાના સ્વાર્થથી ઉપર ઉઠીને જીવનમાં કોઈ મોટો અર્થ શોધવા માટે પણ પ્રેરણા આપે છે.
બિલકુલ. તે કહે છે કે સાચું પરિપૂર્ણ જીવન ફક્ત આનંદ વધારવામાં કે પીડા ઘટાડવામાં નથી, પણ પોતાના જીવનને પોતાના કરતાં કંઈક મોટા, કોઈ સત્ય, પછી તે પ્રેમ હોય, જ્ઞાન હોય, કળા હોય કે ન્યાય હોય, તેની સેવા માટે સમર્પિત કરવામાં છે. તે આપણા જીવનમાં એવી ઘટનાઓને ઓળખવા અને તેનો હિંમતભેર સ્વીકાર કરવાનો, જવાબ આપવાનું આમંત્રણ છે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે તે છે કે કેવી રીતે બધ્યું આપણી સહજ લાગતી, આપણે સ્વીકારી લીધેલી નૈતિક માન્યતાઓ પર જ સવાલ ઉઠાવે છે. માનવ અધિકાર જેવી સર્વસ્વીકૃત લાગતી બાબત પણ ટીકાને પાત્ર હોઈ શકે, અને એની પાછળ કોઈ વિચારધારા હોઈ શકે. એ વિચાર જ મને બહુ, શું કહેવાય, રોમાંચક લાગ્યો. તે આપણને આળસુ બનતા રોકે છે, વિચારતા રાખે છે.
સાચી વાત છે. અને મારા માટે અનિષ્ટનો વિચાર કે તે કોઈ સ્વતંત્ર વસ્તુ નથી પણ ભલુની ગેરહાજરી કે વિકૃતિ માત્ર છે, એ ખૂબ પ્રભાવશાળી છે. એનો અર્થ એ કે ભલું કરવું, સત્યને વળગી રહેવું એ પ્રાથમિક છે અને વધુ મહત્વનું છે, વધુ મુશ્કેલ પણ છે. અનિષ્ટ તો એ પ્રક્રિયામાં થતી ભૂલ કે ભંગાણ છે, અને પેલો સરળ લાગતો આદેશ આગળ વધતા રહો એ ખરેખર જીવનમાં સતત પ્રતિબદ્ધતા અને હિંમતની માંગ કરે છે. સહેલું નથી એ.
તો આજના આ વિચાર મંથનનો સાર શું કાઢી શકાય, જો એક બે વાક્યોમાં કહેવું હોય તો?
સાર એ છે કે બધ્યું આપણને એક નિષ્ક્રિય, રક્ષણાત્મક, નકારાત્મક નૈતિકતા, ખરાબ ના કરો, દુઃખ ટાળો, થી એક સક્રિય, રચનાત્મક, સકારાત્મક નૈતિકતા, સત્યને વળગી રહો, આગળ વધતા રહો તરફ જવાનું આહ્વાન કરે છે.
અને એ પણ કે આપણે આપણી ઓળખ આપણી નબળાઈઓ, આપણી પીડાઓ દ્વારા નહીં, પણ આપણે જે ઉચ્ચ સત્યો માટે જીવીએ છીએ, જેની સેવા કરીએ છીએ, તેના દ્વારા વ્યાખ્યાયિત કરવી જોઈએ.
બરાબર. અને તૈયાર સરળ નૈતિક જવાબો જે આપણને બહુ ગમે છે તેના પર શંકા કરવાનું શીખવે છે.
ઘટના, વિષય, સત્ય, વફાદારી, આ શબ્દોને નવા અર્થમાં સમજવા પડે.
હા, ભલું પ્રાપ્ત કરવું મુશ્કેલ છે, દુર્લભ છે તેને સક્રિય રીતે રચવું પડે છે. અનિષ્ટ તો એ રચનામાં થતી ચૂક કે વિકૃતિ છે. એટલે આ પુસ્તક કોઈ આરામદાયક નૈતિક ગાઈડબુક નથી જે આપણને શું કરવું ને શું ન કરવું એની યાદી આપે, પણ વધુ અર્થપૂર્ણ, વધુ વીરતાપૂર્ણ, વધુ પ્રતિબદ્ધ જીવન જીવવા માટેનું એક પડકારભર્યું આહ્વાન છે.
તો સાંભળનારાઓ માટે અંતિમ વિચાર કદાચ આ હોઈ શકે, બધ્યું આપણને આપણા જીવનમાં એવી ઘટનાઓ શોધવા અને તેના પ્રત્યે વફાદાર રહેવા પડકારે છે. શું આપણા જીવનમાં એવી કોઈ ઘટના છે, કોઈ પ્રેમ, કોઈ વિચાર, કોઈ કળા, કોઈ સંઘર્ષ જે આપણને વિષય બનવા અને આગળ વધતા રહેવા માટે આહ્વાન કરે છે? આ પ્રશ્ન સાથે આપણે સૌને વિચાર કરવા છોડીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.